તારીખ 23/11/1982, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 114 અને 115 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 25.
આત્માને બંધનના કારણ છે.
પરમાગમ સાર 35, 114 નંબર સમયસાર ગાથા 320 ઉપર ભગવાન જયસેનાચાર્યની ટીકા ઉપરના પ્રવચનમાંથી શુદ્ધ પારિણામિક ભાવ છે તે ભાવનારૂપ નથી, તે વર્તમાન પર્યાયરૂપ નથી. શુદ્ધ પારિણામિક ભાવ એટલે આત્માનું મૂળ ચૈતન્ય ઘન સ્વરૂપ, શક્તિરૂપ તત્વ, તે ભાવનારૂપ નથી. ભાવના એટલે એકાગ્રતા, સ્વરૂપમાં સ્થિર રહેવું, એને નિશ્ચય ભાવના કહેવામાં આવે છે. એ સ્થિર થવાનો, સ્વરૂપ આશ્રય કરવાનો ઉત્કૃષ્ટ વિકલ્પ, તેને ઉપચારથી ભાવના, એવા રાગને ઉપચારથી ભાવના કહેવામાં આવે છે. મને મારા સ્વરૂપનું શ્રદ્ધાન હો, મારા સ્વરૂપમાં જ મને સ્થિરતા હો, અને સર્વકાળે મારા સ્વરૂપમાં સ્થિર રહું, એવી જે શુભ રાગ, એને વ્યવહારે ભાવના કહેવામાં આવે છે. પણ વ્યવહાર વિકલ્પ કે નિશ્ચય સ્થિરતા બંને પર્યાય છે, અંશ હોવાથી તેને ભાવના કહેવામાં આવી છે. સામાન્ય રીતે ભાવનાને વિકલ્પથી ઓળખે છે આપણે લોકો. ભાવવાહી ભાવુક પરિણામ હોય એને ભાવના કહીએ છીએ. પણ સ્વરૂપના વિષયમાં પોતે જ અભેદપણે પોતાના સ્વસ્વરૂપે હોવાથી પોતામાં ને પોતામાં પોતાના ભેદ વિકલ્પની આવશ્યકતા નથી. અથવા પોતામાં પોતાનું મમત્વ કરવું, મમત્વ થવું, એ તો પોતાના અભેદ અસ્તિત્વને અનુભવવાનો વિષય છે. એમાં વચ્ચે રાગના માધ્યમની જરૂર નથી કે રાગ દ્વારા એનું મમત્વ કરાય, કે રાગ દ્વારા પોતે પોતાને ભાવે. પોતાની ભાવનામાં વચ્ચે રાગ આવે, વચ્ચે રાગ ઉભો થાય, એ ખરેખર ભાવનાને તો અંતરાયરૂપ છે. રાગનો વિકલ્પ એ તો સ્વરૂપની અભેદ ભાવનામાં અંતરાય પાડનાર છે. છતાં વિકલ્પને, વિકલ્પની પાછળ જે આશય છે એને જોઈને એના ઉપર ઉપચાર કરવામાં આવે છે કે આને ભાવના કહો. ખરેખર ભાવના છે નહી, ભાવનારૂપ છે તો મોક્ષના કારણરૂપ જે અબંધ પરિણામ છે તે ખરેખર ભાવનારૂપ છે. વિકલ્પ જે બંધ પરિણામરૂપ છે, રાગ જે બંધ પરિણામરૂપ છે, એ કોઈ ભાવનારૂપ નથી. અને ત્રિકાળ શુદ્ધ પારિણામિક તે ભાવનારૂપ નથી, એ તો ભાવ છે, પારિણામિક ભાવ છે. સામર્થરૂપ હોવા છતાં એને ભાવ કહેવામાં આવ્યો છે. પારિણામિક છે તે ભાવ છે, ચૈતન્ય સ્વભાવ છે અને તે ભાવરૂપ છે. હોવારૂપ પણ છે અને સ્વભાવ ભાવરૂપ છે. સ્વરૂપ રસ છે, એ ભાવનામાં આત્મરસ છે. બહુ સરસ વિષય અનુભવ પ્રકાશના. બીજો છે ભાષા ટૂંકી છે. પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે કોઈ પ્રશ્ન કરે કે જ્ઞાન તો જાણપણા રૂપ છે, છતાં પોતાને કેમ નથી જાણતું, તેનું સમાધાન એનો ઉત્તર આપે છે. આ એક એના ઉત્તરનો જે પેરેગ્રાફ છે બહુ સરસ વિષય લીધો છે કે જાણપણું અનાદિથી પરમાં વ્યાપી ને વ્યાપી પરનું જ થઈ રહ્યું છે. જ્ઞાન શું કાર્ય કરી રહ્યું છે? અનાદિથી કે પરને જાણી રહ્યું છે જ્ઞાન, અને તે પણ વ્યાપી વ્યાપક ભાવે. શું નામ વ્યાપતું નથી જ્ઞાન? ખરેખર ફિઝિકલી જોઈએ તો ક્ષેત્ર અપેક્ષાએ પોતાનું સ્વક્ષેત્ર છોડીને શરીરમાં, કર્મના ક્ષેત્રમાં કે બહારના કોઈ ક્ષેત્રમાં જાણનાર જે કાંઈ છે, જણાનાર જે કાંઈ છે, એમાં ચાલ્યું જતું નથી. પણ તે પર પદાર્થોને જાણતા તેમાં તન્મયપણ થાય છે અનાદિથી. તેથી જાણે હું એમાં વ્યાપ્યો છું એવો એને મિથ્યા અનુભવ થાય છે, એને વ્યાપક વ્યાપક ભાવ કહેવામાં આવે છે. જેમ કે સ્વાદનો વિષય લઈએ તો એવું કડવું લાગે કે જાણે આત્મામાં કડવાશ વ્યાપી ગઈ છે, આત્મા કડવો થઈ ગયો છે. ઉદ્દેશ ઉત્પન્ન થાય ત્યારે, મીઠાશનો ગળપણનો રાગ થાય ત્યારે જાણે આત્મા ગળી ગયો છે. ગળ્યો ગયો છે ને જાણે આત્મા ગળપણમાં ગળી જતો હોય એમ વ્યાપ વ્યાપક ભાવે પર પદાર્થનું જાણવું થાય છે. ખરેખર જ્ઞાન પરમાં વ્યાપતું નથી કે ફૂટગોળના રસ પરિણામે જ્ઞાન પરિણમતું પણ નથી. એ રસ પરિણામ છે, કડવું તીખું ગયું એ રસ પરિણામ છે. એ પરિણામે આત્મા કે જ્ઞાન પરિણમતું પણ નથી. છતાં જે પ્રમાણે જે પ્રકારે જાણવું થાય છે એનું વર્ણન એમ કર્યું છે કે અનાદિથી પરમા વ્યાપી પરનું જ જાણે થઈ રહ્યું છે. હવે આમ વિચાર કરવાથી શુદ્ધ થાય કે પહેલા વિચાર લઈએ છે પછી પ્રયોગ લેશે? શું હવે એ સ્થિતિમાં પ્રથમ વિચાર ઉપજવા યોગ્ય છે તે આ પ્રકારે કે આ જે પરનું જાણપણું પણ જ્ઞાન વિના ન હોય, જ્યાં આ પદાર્થ મરચું તીખું છે, ગોળ કે સાકર ગળી ગળપણ વાળો પદાર્થ છે, એ પણ જ્ઞાન વિના ન જણાય. એમાં પણ જ્ઞાન હોય તો આ ગળ્યું છે એમ નક્કી થાય ને, એટલે ત્યાંથી જ્ઞાન સામાન્યને પકડવું એમ કે છે. આ પરનું જાણપણું પણ જ્ઞાન વિના ન હોય ને જ્ઞાન આત્મા વિના ન હોય. જે જાણનાર છે આત્મા એના વિના જ્ઞાન હોય એમ બધું નથી. તેથી પરપદને જાણનારું મારું પદ છે, પરપદને જાણનારું પરપદથી ભિન્ન એવું મારું પદ છે. પરપદને જાણનારું પરપદ નથી, પણ પરપદને જાણનારું પરથી ભિન્ન એવું મારું પદ છે. ભેદ જ્ઞાન લીધું. આમ તો છે ને ભેદ જ્ઞાન છે એ એક જ જ્ઞાન છે, ભેદ જ્ઞાન જ જ્ઞાન છે. પ્રયોજન ભૂતકાળ ભેદ જ્ઞાન થી જ થઈ શકે, બીજી રીતે થઈ શકતું નથી. અથવા ભેદ જ્ઞાનમાં જ્ઞાનનું ગ્રહણ થતું હોવાથી એમ છે કહેવાય છે ભેદ જ્ઞાન. પણ જ્ઞાન જ્ઞાનને ગ્રહે ત્યારે જ્ઞાન ભિન્ન પડતું હોવાથી એને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. એ ભેદ જ્ઞાનનું કાર્ય એ પ્રકારે છે. જ્ઞાનને સ્વપણે વેદ્યું કે તે સમ્યક છે. ગુરુદેવના શબ્દો તો એ બહુ સારા છે કે ત્યાં તો એમ કહ્યું છે 733માં કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે પર્યાય છે જ્ઞાનનો, એમ ન કહેતા કે આત્મા છે એમ કહ્યું છે 733. બસો એક પાને છે. પરદ્રવ્ય તરફની વૃત્તિ અશુભ હો કે શુભ હો તે આત્મા નથી. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. આમ છે, જે જ્ઞાન સ્વપણે અનુભવાય જાય એટલે કે જ્ઞાન પોતાને પોતે વર્તમાન અવસ્થા પોતે જ પોતાને અનુભવ ગોચર કરે, ઉપયોગમાં ઉપયોગ પરથી નિવૃત્ત થઈને જ્યાં સ્વનો અનુભવ કરે એ આત્માનો અનુભવ. જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ. આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા તે મોક્ષની કળા છે. કેમ કે તે જ્ઞાને સંબંધ પરથી છોડીને, પરથી જોડાણ છોડીને પોતે પોતાના પોતામાં પોતાના અનુભવમાં રહ્યું, તેથી અબંધ પરિણામે રહ્યું. સંબંધ પરિણામે નહીં પણ અબંધ પરિણામે રહ્યું તે મોક્ષની કળા છે. આત્માના અનુભવની આ કળા તે જ સાચી કળા છે. તેનો વારંવાર અભ્યાસ કરવા જેવું છે. દુઃખથી છૂટવું હોય અને સુખી થવું હોય તો પરભાવોથી ભિન્ન આત્માને જાણીને તેનો જ અભ્યાસ કરવા જેવો. સુગમ છે, પાછા એમ કે છે કે એ સુગમ છે, છતાં વિષમ માની રહ્યો છે. તે જ ભાવ મોક્ષને એટલે ઉપાય ઉપેયને સાધે છે. આ ઉપાય ઉપેય આવે છે પાછા સમયસારમાં. મોક્ષ માર્ગને પણ એ જ ભાવ સાધે છે, મોક્ષને પણ એ જ ભાવ સાધે છે. શુદ્ધાત્માને તે આરાધે છે. આ રીતે જ નિર્ગ્રંથ પુરુષો શિવપથને બહુ સાધી સાધી સમાધિને પામી પરમપદને પહોંચે છે. પોતાનો ચેતન પ્રકાશ મોહ વિકારને પામી મલિન થયો છે. ભેદ જ્ઞાન જડચેતનને ભિન્ન કરે. અહીંયા વિષય લીધો છે ભેદ જ્ઞાનમાં. ભેદ જ્ઞાન જડચેતનને ભિન્ન કરે, તેને અંતરમાં ધરી ધરી, એ ભેદ જ્ઞાનને અંતરંગ અનુભવમાં ધરી ધરી, નિજ જ્ઞાનનો અભ્યાસ વારંવાર કરી. ભેદ જ્ઞાન એટલે નિજ જ્ઞાનનો સ્વપણે અનુભવવાનો પ્રયાસરૂપ અભ્યાસ વારંવાર કરીને સાર અવિકાર પોતાનું અખંડરૂપ જાણી તેને અંતરમાં અનુભવમાં લાવી. હવે અહીંયા વાત લીધી છે જે સ્વરૂપ રસ પોતાના સ્વભાવમાં છે, આમ લીધું છે. ભાવ કયો ને, આપણો પોઈન્ટ એ ચાલે છે કે પારિણામી ભાવ તે ભાવરૂપ છે. અહીંયા એ કહે છે કેવા ભાવરૂપ છે કે સ્વભાવ ભાવરૂપ છે. પારિણામી ભાવ અનંત ગુણોના અનંતે સ્વભાવનું એકરૂપ ભાવ એવા સ્વભાવ ભાવરૂપ છે. એ સ્વભાવ ભાવ છે એમાં સ્વરૂપ રસ છે, રસ પડ્યો છે એમ કે છે. ગુરુદેવ શ્રી એમ કહેતા કે આત્મા આત્મિક રસનો રસકંદ છે. બહુ ઠોસ ભાષા ગુરુદેવ ભાષા છે. આત્મા આનંદ કંદ છે, જ્ઞાન કંદ છે, એવો સ્વરૂપ રસનો કંદ છે આત્મા. અંદર સ્વરૂપ રસ પીડ્યો છે એવો એનો જે ભાવ છે તે સ્વભાવને તે ભાવને નિજ ઉપયોગમાં યોગ્ય સ્થાન રૂપ કરે. કેવી દૂર ભાષા છે. એવો જે સ્વરૂપ રસ પોતાનો જે સ્વભાવ તે સ્વભાવને નિજ ઉપયોગમાં યોગ્ય સ્થાન રૂપ કરે, એટલે બરાબર ઉપયોગમાં એને લે કે આ હું યથાસ્થાન રૂપ સ્થિર કરે, આ કરવાનું છે. યોગ્ય સ્થાનમાં લેવાનું છે એનેથી ઉપેક્ષિત થઈને જ્ઞાન શ્રદ્ધાન આદિ જે પરમા પ્રવર્તે છે એનું એને અયોગ્ય સ્થાનમાં રાખ્યો છે. છે તો જેને જ્યાં છે ત્યાં છે, પણ ઉપયોગથી એને યોગ્ય સ્થાનમાં કરવા યોગ્ય છે એ કર્તવ્યની અપેક્ષા થઈ. ભલે ઊંધું કરે છે કાર્ય ત્યારે પણ શક્તિનો અભાવ નથી, અને શક્તિનો અભાવ ક્યારે માનવા યોગ્ય નથી એ તો મુદ્દાની વાત છે. ભાવથી લેવું છે, સ્વરૂપ રસ છે, ભાવ છે એ સ્વરૂપ રસરૂપ છે, અને સ્વરૂપ રસ છે એ ભાવરૂપ છે. ભલે શક્તિરૂપ હોય કે વ્યક્તિરૂપ હોય અહીંયા ગૌણ છે, પણ છે ભાવ. અને જે કોઈ વ્યક્તિરૂપ ભાવ થાય છે એ પણ ભાવવાનમાંથી ભાવ થાય છે કે કોઈ અંદરથી આવે છે બહારથી આવે છે તો એ ભાવરૂપ છે. ત્યાં એ ભાવરૂપ છે એમ એમાંથી સિદ્ધ થાય છે. આત્મા ભલે પદાર્થ છે તો પણ એનું જે ભાવાત્મક પડખું છે એનો જ આખો આ વિષય છે. અધ્યાત્મનો વિષય છે એ એના ભાવાત્મક પડખાની મુખ્યતાથી ચાલે છે. એટલે એના શક્તિરૂપ ભાવમાં પણ એ ભાવરૂપ છે એમ એને જાણવું જોઈએ. અવલોકનમાં એનો ભાવ અવલોકનમાં આવવો જોઈએ એમ કેવું છે. શું કહે છે કે જે ત્રિકાળી શુદ્ધ પરિણામી છે તે ભાવનારૂપ નથી. ભલે એક સમયની ભાવનામાં વ્યક્ત ભાવ હોય અને વ્યક્ત ભાવ હોય તે અનુભવાય તેથી તે જણાય કે આ ભાવ છે, પરંતુ શુદ્ધ પારિણામિક ભાવ છે તે પ્રગટ ભાવનારૂપ ભાવ નહીં હોવા છતાં ભાવ તો જરૂર છે. આમ છે તે ભાવરૂપ છે, એ તો ભાવ છે ભાવનારૂપ નથી. એક ભાવનારૂપ ભાવ અને એક શક્તિરૂપ ભાવ એમ બે ભાવરૂપ જ છે, પણ જે પ્રગટ થાય છે પરિણમન રૂપ થાય છે તેને ભાવના કહેવામાં આવે છે. કેમ કે ત્યાં પ્રવાહિત થઈ ગઈ, ત્યાં ભાવ પ્રવાહિત થઈ ગયો. જે સ્વરૂપમાં ભાવ છે તે ઘન ભાવ છે, ભાવનું ઘન સ્વરૂપ છે. શું બરોબર? અને આ પ્રવાહિત છે, ભાવના છે જે પ્રવાહિત ભાવ છે એમ છે. પારિણામિક ભાવ છે તે દ્રવ્ય સ્વભાવ છે, જેમાં સ્વભાવ ભાવ છે, જેમાં સ્વભાવ ભાવ છે કે જે સ્વભાવ ભાવ અપરિમિત છે, એવા સ્વભાવને ઉપયોગમાં પ્રત્યક્ષ કરતા સ્વસંવેદન આવે છે, આનંદનું વેદન આવે છે, એને ઉપાય ઉપેય કહેવામાં આવે છે. એ ઉપાયને પણ સાધે છે અને તે ઉપેયને પણ સાધે છે. શું કહે છે કે જેને પર્યાય મુખ્ય છે એ એમ જુએ છે કે આત્મા શ્રદ્ધામાં તો આવ્યો પણ હવે હજી મોક્ષ કેમ થતો નથી જલ્દી એને. ત્યારે જેને સ્વભાવની મુખ્યતા છે એ સ્વભાવને જુએ છે, પર્યાય તો કે એ તો થઈ ગઈ થઈ ગઈ સમજો ને, ન થઈ હોય તો થઈ ગઈ સમજો ને, હવે એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એમ પર્યાયનો વિષય ત્યાં એટલો ગુમ થાય છે કે થઈ કે ન થઈ, વહેલી થઈ કે મોડી થઈ, એ જાણે એને જોવું નથી, અપેક્ષિત વિષય થઈ જાય. એવી ત્યાં સ્વભાવની અપેક્ષા છે, જ્યાં પર્યાયની અપેક્ષા છે ત્યાં સ્વભાવ ગુણ થાય છે, અને જ્યાં સ્વભાવની અપેક્ષા છે ત્યાં પર્યાય ઉપેક્ષિત થાય છે. એની ચર્ચા વચમાં લાવીએ, એ મર્યાદા અહીંયા છે. રાગ તો ક્યાંય દૂર રહી ગયો, પણ મોક્ષનો માર્ગ પણ ભાવના રૂપ હોવાથી તે શુદ્ધ પારિણામિક ભાવથી ભિન્ન છે. રાગની ક્યાં ચર્ચા કરવી કે રાગ સાધક છે કે નહીં, ફલાણો રાગ તો સાધક ખરો કે નહીં, આ રાગને સાધન નો કે પણ આ રાગથી તો કાંઈ કાર્યકારી પણ ખરું કે નહીં, કાંઈ ચર્ચા કરવાનો પ્રશ્ન છે. રાગ તો ક્યાંય દૂર થઈ ગયો, પણ મોક્ષનો માર્ગ પણ ભાવનારૂપ હોવાથી એ પણ વર્તમાન પર્યાયના પ્રગટ ભાવનારૂપ હોવાથી તે શુદ્ધ પારિણામિક ભાવથી ભિન્ન છે, તે શુદ્ધાત્માથી ભિન્ન છે. શુદ્ધાત્મા જ આત્મા રૂપ સર્વસ્વ છે, તે જ ખરેખર મોક્ષના કારણરૂપ ભાવ છે. વાસ્તવિક શરૂઆત પણ એ વ્યવહાર થી છે. આ તો શુદ્ધ પારિણામિક ભાવ છે, એનો એ શુદ્ધ પારિણામિક ભાવ આશ્રયનું સ્થાન હોવાથી એને કારણ ગણવામાં આવ્યું છે. એ કારણ છે. પૂર્વ પર્યાય છે ને, પર્યાય પર્યાય નું કારણ લીધું, પણ અનેક કારણકારી નો વિષય જ્યાં ચાલે, કારણકારી નો જ્યાં વિષય ચાલે ત્યાં સબળ કારણ કોણ છે એમ જો પકડવામાં આવે તો ત્રિકાળી છે તે સબળ કારણ છે, એને સબળ કારણ કહેવામાં આવે છે, કેમ કે આશ્રયનું સ્થાન છે. જૈનાગમની કથન શૈલીના એટલા બધા ભંગભેદ છે અને તે પ્રત્યેક ભેદોમાં વિભિન્ન પ્રકારે ન્યાયનું એવું સંકલન છે કે એમાં ગમે એવો લૌકિક બુદ્ધિવાળો છે એનું પાણી ઉતરી જાય એવું છે.
બરોબર,
જગતની અંદર કોઈ એમ કહેવાય કે ફલાણા માણસ અતિ બુદ્ધિશાળી છે, અતિ મેઘ, બધું વિવિક્ષાઓના ભેદો ભંગ ભેદો છે. આમાં તો મતિનું માપ નીકળે છે, કહેનારનું માપ નીકળતું નથી. શૈલી છે આવશે, આ બીજા પેરેગ્રાફમાં એવી ઘણી વાતો છે. એકને એક વાતને એમ કહેવું કે મોક્ષ માર્ગ છે કે મોક્ષના કારણરૂપ છે. વળી એમ કહેવું કે મોક્ષ માર્ગ તે મોક્ષના કારણરૂપ નથી, પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યના આશ્રય મોક્ષ પ્રત્યય છે, તેથી એ મોક્ષનું ખરું કારણ છે.
બરોબર.
વળી એમ કહેવું કે ત્રિકાળી દ્રવ્ય તો તૂટસ્થ ધ્રુવ છે, તેથી એને કારણ કાર્ય લાગુ પડતું નથી. વળી પાછું એમ કહેવું કે જેને જે ભાવનારૂપ મોક્ષ માર્ગની પર્યાયને મોક્ષનું કારણ કહ્યું, એના ષટકારક ભિન્ન છે અને મોક્ષના ષટકારક ભિન્ન છે, માટે કારણ કહેવું તે ઉપચાર છે. હવે એને નામ દેવું ને પછી છતાં એને એ નામથી ઉડાડવું, ને બધામાં ન્યાય છે. એક કે એક વાતમાં ન્યાય છે, પાછળ વાતનું ઠેકાણું નથી ને ઠપકારે રાખે છે કે આ અને આમ કેવું, વળી એનું વિરુદ્ધ કેવું એમ નથી. એક કે એક જેટલી વાતો કરી છે એમાં ન્યાયનો દ્રષ્ટિકોણ મુખ્ય છે. એ બધો ન્યાયનો વિષય છે આખો, નયનો અને ન્યાયનો એ બહુ ગહળો વિષય છે. એમાં બુદ્ધિનો ક્ષોભ ગમે તેટલો હોય તો પણ એક વાર ઉભો રહી જાય, પાણી ઉતરી જાય, જબરજસ્ત. આમાં લીધું છે 47 નહીં, પુરુષાર્થ નહીં અને અપુરુષાર્થ નહીં. ઠીક, પુરુષાર્થ ને એની વાત સાવ જુદી ને અપુરુષાર્થ ને એની વાત સાવ જુદી. વિચિત્ર લાગે એ તો મહાન આચાર્ય એ વાત ખોલી છે. અત્યારના કાળમાં તો કોઈ ક્ષોભસમ વાળાનું ગજું નથી કે એ વાત કરે. એવી વાતો જંગલ મારીને લખી છે. કહે છે કે મોક્ષનો માર્ગ પણ ભાવનારૂપ હોવાથી અથવા વર્તમાન પરિણમનરૂપ પર્યાયરૂપ હોવાથી તે શુદ્ધ પારાયણિક ભાવ જે ભાવ છે, ત્રિકાળી ભાવ છે, ત્રિકાળી ભાવરૂપ તત્વ છે, તેનાથી તે ભિન્ન છે. કેમ કે એક ભાવના પ્રવાહિત છે, એક તત્વ ભાવનારૂપ પ્રવાહિત છે, એક ધ્રુવ તત્વ છે જે ઘનરૂપ છે. બેની સ્થિતિ જુદી જુદી છે, બંનેની અવસ્થા જુદી જુદી છે. એકની પ્રવાહિત અવસ્થા છે ને એકની ઘન અવસ્થા છે. ભાવે સ્થિતિ, અવસ્થા એટલે સ્થિતિ, અવસ્થા એટલે સ્થિતિ, એની એને અવસ્થા કહીએ. એને અવસ્થા કહે, અવસ્થા મીન સ્થા મીન રહેવું, સ્થા એટલે રહેવું, અવ એટલે ચોક્કસપણે, ચોક્કસપણે જે સ્વરૂપે રહેવું તેને અવસ્થા કહીએ. રૂઢિ અર્થ એટલે પર્યાય થઈ જાય, પણ બધે રૂઢિ અર્થ ના લેવાય. રૂઢિ અર્થ અવસ્થા એટલે રૂઢિ અર્થનો પર્યાય નો અર્થ નહીં. જે રૂપે જે ભાવે જે સ્થિતિએ રહેવું તેને એની અવસ્થા કહેવામાં આવે છે. ૧૧૪ થયો એમ કહીને પરમાર્થી લેવો છે એમાંથી કે જે ભાવનારૂપ ભાવ છે એ અનિત્ય છે, પ્રવાહિત છે, એનું એટલું મૂલ્ય નથી કે જેથી એનો આશ્રય કરવામાં આવે. એને આશ્રય કરવા જાય તો પણ એ ટકતી ચીજ નથી, રહેતી ચીજ છે. એનો આશ્રય થઈ શકે એવું પણ નથી, કરવા જાય ને કરવા ધારે તો પણ થઈ શકે એવું નથી. જે સ્થિર તત્વ છે, ધ્રુવ તત્વ છે, જેમાં અનંત સ્વભાવ ભાવ રહેલો છે, એક એક ગુણ નો અનંત રસ જેમાં રહેલો છે, અનંત જ્ઞાન રસ છે, અનંત આનંદ રસ છે, એ રસકંદ નો આશ્રય કરવા યોગ્ય છે. કે જે એક સમયના પર્યાય થી ભિન્ન છે, એમ કહેવું છે. ભિન્ન કહીને ઉપાદેયતા ભાવનાની નથી પણ ભાવની ઉપાદેયતા છે, એમ ભિન્ન કહેવામાં ઉપાદેય પણ થાપવું છે. એકસો ને ચૌદ અધ્યાત્મની બધી ઘણી ઉચ્ચ કક્ષાના વિષયની વાતો છે. એકસો ને પંદર એ પણ 320 ગાથા સમયસારની દેશનાચાર દેવની ટીકા ના પ્રવચન માંથી છે. શબ્દો તેના તે છે, બંને અર્થ પોતાના વર્તમાન વિકલ્પ અનુસાર કર્યો. ઠીક, આત્મજ્ઞાન બંને ને સરખું છે, ગુણસ્થાન બંને નું સરખું છે. ગુણસ્થાને વર્તતા આચાર્ય ભગવંતો છે, પાછા એક મુનિ છે ને એક આચાર્ય છે, એમ પણ નથી, બંને આચાર્ય છે. છતાં એક જ સૂત્રકાર આચાર્ય દેવ ના એક જ સૂત્ર ના બંને વિભિન્ન અર્થ કરે છે. એક નો અર્થ સાચો છે અને બીજા નો અર્થ ખોટો છે એમ કહી શકાય એવું નથી. અને જે કઈ ન્યાયો કાયદા છે એમણે એ ચાલુ સૂત્રમાં અર્પિત છે કે અનર્પિત છે, અને અર્પિત અનર્પિત છે માટે સુસંગ છે કે નહીં એ પણ એમને બંધન લાગુ પડતું નથી, એમ મારે કહેવું છે. એમને એ બંધન નથી લાગુ પડતું એવું ટીકાકાર આચાર્યોને એ પ્રકારે ટીકા કરવાનો અધિકાર છે, આમ કહેવું છે. એટલે બંધન થી મુક્ત છે. પ્રશ્ન કોઈ વાર વિદ્વાનોમાં એવો ચર્ચાય, તમને ખ્યાલ ન હોય એટલે વિદ્વાનોમાં કોઈ વાર એવો પ્રશ્ન ચર્ચાય કે અહીંયા આ શબ્દોનો આવો જ અર્થ કરવો જોઈએ ને બીજો અર્થ કરવો ન જોઈએ, કેમ કે અહીંયા આ પ્રકરણ ચાલે છે અને અહીંયા આ શબ્દનો પ્રકરણ અનુસાર આ જ અર્થ થાય, બીજો અર્થ ન થાય. એક શબ્દના ભલે અનેક અર્થ થતા હોય તો પણ આ જ અર્થ કરવો જોઈએ. એ વિદવત્તાની સીમામાં, વિદવત્તાની મર્યાદામાં ભલે યોગ્ય પણ હોય તો પણ જ્યાં સુધી અધ્યાત્મને લાગે વળગે છે ત્યાં સુધી એ મર્યાદા એમને નથી. બરોબર, મસ્તીને મર્યાદા નથી. એનું કારણ એ છે, અધ્યાત્મ છે એ મસ્તીનો વિષય છે, કવિત્વ છે એ મસ્તીનો વિષય છે. જેમ ભાષા છે વિદ્વાનો અને સાક્ષરોનો વિષય છે, એના બરાબર વ્યાકરણના નીતિ નિયમોમાં રહીને એનો પ્રયોગ કરવો જોઈએ, અને એ પ્રયોગ ન આવડે તો એ વિદવત્તાની ખામી છે, એ વિદ્વાન નથી. તો એમ કહેવાય કે વાહ, શું ભાવનો આવિર્ભાવ કર્યો છે, એને પ્રમોદ આવે. રાજમલજી સંસ્કૃતના શબ્દના શબ્દાર્થને મર્યાદા રાખી નથી, બહુ અધ્યાત્મની ઘણી મસ્તી છે. એકસો ને પંદર તો તે ના તે આચાર્ય પણ તે ને તે સૂત્રનો બીજો અર્થ કરે, અને વિભિન્ન આચાર્ય હોય તો બીજો અર્થ કરે, એમાં તો કઈ પ્રશ્ન જ રહેતો નથી. એ જયસેન આચાર્ય અમૃતચંદ્રાચાર્યની આ જ ગાથાની આ જ શાસ્ત્રના ભિન્ન અર્થનો એ પુરાવો છે. અને અલિંગ્રહણની ગાથા ચારે શાસ્ત્રોમાં છે, પાંચે શાસ્ત્રોમાં છે, અને છતાં બધામાં અર્થ જુદો છે. એ અમૃતચંદ્રાચાર્યનો તો બે પ્રવચન સાર અને સમય સારમાં અને પંચાસ ટીકાએમાં ત્રણેયમાં અમૃતચંદ્રાચાર્યની ટીકા છે, ત્રણેયમાં જુદી જુદી ટીકા છે. એમાં ભૂલ વગર ભૂલનો સવાલ રહેતો નથી. મિથ્યાત્વ ભાવ છે તે વિકારી ભાવ છે, તે પણ પોતાના ષટકારકોથી થાય છે. હવે અહીંયા શું લેવું છે, તેને કર્મની કે નિમિત્તની અપેક્ષા નથી. હવે એકદમ વર્તમાન કાળ પરિણામમાં વિકાર હો કે અવિકાર હો, પણ એના એની સ્વતંત્રતાનો વિષય લેવો છે. વચ્ચે વચ્ચે પ્રવચનોમાં અનેક વિષય ચર્ચે છે, એમાં અહીંયા પરિણામની સ્વતંત્રતાનો વિષય લેવો છે. કે જેને બંધન ભાવ કહેવામાં આવે છે, મુક્ત ભાવને તો ભલે નિમિત્તની અપેક્ષા ન હો, પણ મિથ્યાત્વ ભાવ કે જે બંધન ભાવ છે, સંબંધ વાળો ભાવ છે, વિકારી ભાવ છે, તે પણ સ્વતંત્ર છે એમ કેમ છે. કેમ કે તે ભાવ પણ પોતાના ષટકારકોથી થાય છે. એક પરિણામ થવામાં એના કારણ છ પ્રકારે જોવામાં આવે છે, અથવા વ્યાકરણ ભણતા હોય એને ખ્યાલ આવે કે એક ક્રિયાપદ છે, ક્રિયાનું પદ એને ક્રિયાપદ કહે છે, એને છ વિભક્તિથી જોવામાં આવે છે. કે એ ક્રિયાનો કર્તા કોણ, એ ક્રિયાનું કર્મ કોણ, એનો સબ્જેક્ટ કોણ, એનો ઓબ્જેક્ટ કોણ, એવી રીતે છ પ્રકારે એના કારણો જોવામાં આવે છે. એક ક્રિયા થઈ એના છ કારણો જોવામાં આવે છે. વ્યાકરણની શૈલીથી સીધું સમજાયું છે. એમ કહે છે કે આત્માનો મિથ્યાત્વરૂપ જે વિકારી ભાવ છે એને પણ એના છ કારકો ક્રિયાના કરનારા તેને કારક કહેવામાં આવે છે. એનું નામ જ કારક છે, ક્રિયાને કરે તે કારક. એવા છ કારકો એક ક્રિયાને હોય છે, ચાહે વિકારી હોય કે અવિકારી હોય. એક સમયની જે પર્યાયરૂપ ક્રિયા છે, એટલે કે એક અવસ્થાથી બીજી અવસ્થા જે પલટન થઈ ગયું, ફેરફાર થઈ ગયો, એને ક્રિયા કહે છે. ક્રિયા પર્યાયની ફેરણી, પર્યાયનું જે ફરવું તેને ક્રિયા કહેવામાં આવે છે. એ જે ફરવારૂપ ક્રિયા થઈ એને એ ક્રિયાના કરનારા છ કારકો છે, અને તે ક્રિયાની સાથે તે અભેદ છે, અભિન્ન છ કારકો છે કે જેના દ્વારા તે ક્રિયા કરવામાં આવે છે. એમાં કર્તા, કર્મ, કરણ એટલે સાધન, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એ છ કારકો છે. ક્રિયા કરનાર, ક્રિયા થઈ તે, ક્રિયાનું સાધન શેમાંથી થઈ, કોણ શેના દ્વારા થઈ, સાધન નહીં પણ શેમાંથી થઈ, કોણ થઈ તો કોણ કોણે લીધી જીલી અને શેના આધારે છે, એમ એના છ ભેદે જોવામાં આવે છે. પર્યાય એક અને એને છ દ્રષ્ટિકોણથી જોવાય છે. લ્યો ઠીક, એક સમયની પર્યાયને છ દ્રષ્ટિકોણથી જોવાય છે, એના ક્રિયા કરવાના કારકના છ ભેદ. ઠીક, આ કેટલો વિષય સૂક્ષ્મ થાય છે. તે પણ પોતાના ષટકારકોથી થાય છે, તેને કર્મના ઉદયની, મિથ્યાત્વ કર્મની પ્રકૃતિના ઉદયની પણ અપેક્ષા નથી, અને બારમાં તેને બીજું નિમિત્ત કુદેવ કુ ગુરુ કુ શાસ્ત્રની એની પણ એને અપેક્ષા નથી. ભલે હો નિમિત્ત રૂપે મિથ્યાત્વ કર્મની પ્રકૃતિનો ઉદય ભલે હો, પણ એની અપેક્ષા નથી. અથવા તો તે મિથ્યાત્વ કર્મને ઉદય અને જીવના મિથ્યાત્વ ભાવને કરે છે, કર્તાપણે કર્મપણે કરણપણે સાધનપણે આધારપણે સંપ્રદાન કે પાદાનપણે એમ બનતું નથી. અથવા બારમાં જે નિમિત્ત છે દેવગુરુ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર આદિ એ પણ ખરેખર એને મિથ્યાત્વનો ભાવ કરાવતો નથી. તેને કર્મની કે બારમાં નો કર્મરૂપ નિમિત્તની અપેક્ષા નથી, એટલે એને આધીન થયા વિના સ્વાધીનપણે મિથ્યાત્વ ભાવ થાય છે. આમ કેમ છે પરાધીનપણે એક અપેક્ષા એ ભલે એક ન્યાય પરાધીન કહેવું પડે, કેમ કે પોતે આધીન થાય છે એટલે પરને આધીન પોતે થાય છે, તેથી એને પરાધીન ભાવ પણ અપેક્ષા એ કહેવામાં આવે છે. પણ એ વ્યવહાર છે, નિશ્ચયથી જોવામાં આવે એટલે ખરેખર વાસ્તવિકપણે જોવામાં આવે તો એ મિથ્યાત્વ ભાવ છે એ પણ સ્વાધીન ક્રિયા છે કે જે પોતાના ષટકારકોથી થઈ છે, એમાં કર્મનો ઉદય અને બારમાં નો કર્મરૂપ નિમિત્ત તેની અપેક્ષા ખરેખર નથી. જ્યારે વિકારની પર્યાયને પણ કે જે આત્માનો સ્વભાવ નથી, શું વિકારની પર્યાયને પણ કે જે આત્માનો સ્વભાવ નથી, તેમજ કોઈ એવી શક્તિ નથી કે વિકારને કરે, છતાં પણ સ્વતંત્રપણે પોતાના એક સમયના ષટકારકથી થાય છે, તો પછી જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ નિશ્ચય મોક્ષ માર્ગની જે નિર્મળ પર્યાય છે તે પોતાના એક સમયના ષટકારકથી પરિણમન થઈને ઉત્પન્ન થાય, એમાં કઈ પ્રશ્ન રહેતો નથી. જે બંધન વાળી પરાધીન ક્રિયા છે એ પણ નિશ્ચય સ્વતંત્ર છે, તો જે અબંધ પરિણામ છે એ સ્વતંત્ર થાય છે એને કઈ સાબિત કરવાની જરૂર રહેતી નથી. એમ કેમ છે મારી કેટલી વાત પછીમાં લઈ લીધી કે વિકારની પર્યાય કે જે આત્માનો સ્વભાવ નથી, ત્યાં ફૂલ પોઈન્ટ નો જ પણ અલ્પ વિરામ જોઈએ. તેમજ કોઈ એવી શક્તિ નથી કે વિકારને કરે, આત્મામાં કોઈ એવી શક્તિ નથી કે મિથ્યાત્વ ભાવને કરે. ત્રિકાળી ગુણ નથી, શક્તિ એટલે ત્રિકાળી ગુણ નથી, રાગને કરવો કે મિથ્યાત્વને કરવો એવો કોઈ ગુણ નથી આત્મામાં, છતાં પરિણામમાં થાય છે, ગુણ વગર થાય છે. એમ કે છે સ્વભાવ વગર થાય છે, એ સ્વભાવ નથી. સ્વભાવ હોય તો મટે નહીં, સ્વભાવ નથી છતાં પર્યાયમાં સ્વભાવ હોય તેવી જ પર્યાય થાય એવો કોઈ નિયમ નથી. પદાર્થમાં સ્વભાવ હોય તેવી જ પર્યાય થાય એવો કોઈ નિયમ નથી. સ્વભાવ ન હોય અથવા સ્વભાવથી વિરુદ્ધ પણ અવસ્થા થઈ શકે છે એની પર્યાયની સ્વતંત્રતાને જ સિદ્ધ કરે છે. પર્યાયની સ્વતંત્રતાને એ સિદ્ધ કરે છે. એ વિભાવ છે, સ્વભાવ નથી પણ વિભાવ છે. અને સ્વભાવરૂપ શુદ્ધ પર્યાય પરિણમવું કે વિભાવરૂપ અશુદ્ધ પર્યાય પરિણમવું એ પર્યાય ધર્મ છે, એ ગુણનો ધર્મ નથી. ગુણ તો પોતાના ગુણ સ્વભાવે ત્રિકાળ એવો ને એવો એક રૂપ રહે છે. પર્યાયમાં શુદ્ધ અશુદ્ધ થવું એવો એનો ધર્મ છે, અને એના નિયમો છે એ પણ ગમે તેમ થતું નથી, પણ એના પણ નિયમો છે એ વિષય ઘણો વિશાળ ને ગહન છે. પણ એના નિયમો છે એ પણ નિયમથી બદ્ધ છે, પર્યાય પણ નિયમથી બંધાયેલી તો છે જ, એ પણ નિરર્ગળ નથી, આગળ આવીના નથી. એમ કેવું છે, જેમ કે કોઈ જીવ મોક્ષની શુદ્ધ પર્યાય પરિણમે તો એ પર્યાયનો શુદ્ધતા અને અશુદ્ધતા બંને પ્રકારે ધર્મ હોવા છતાં ક્યારે પણ મોક્ષ પ્રાપ્ત પર્યાય પછી ક્યારે અશુદ્ધતા રૂપે થાય
નહીં,
પરિણમે નહીં, બંધાઈ ગઈ ત્યાં.
બરોબર,
શુદ્ધતામાં બંધાઈ ગઈ પર્યાય, એ પર્યાયમાં અશુદ્ધતા ન થઈ શકે. પછી આવો નિયમ છે, આજે આવે છે ને આપણે, દેવલોક માંથી કોઈ સીધો નારકીપ ની પર્યાય ના જાય, એના નિયમ થી બંધાયેલી પર્યાય છે ક્રમમાં. નારકી માંથી કોઈ સીધો દેવલોક માં ન જાય, એ પણ બંધાયેલી પર્યાય છે. સાતમી નારકી થી સમ્યક દર્શન પામીને મનુષ્યમાં આવે તો છઠ્ઠો ગુણ સ્થાન નો આવે, મુનિ ન થઈ શકે. ચોથું ગુણ સ્થાન એટલું પુરુષાર્થ ન ઉપડે, ઊંધાઈ સેવી છે ને, જેમાં સ્ત્રી પર્યાયમાં મોક્ષ નથી, એ પણ એના પર્યાયનું બંધન છે. એમ કેટલાક એના નિયમો છે, પણ એ વિષય ઘણો વિશાળ ને ઘણો ગહન છે. પણ અહીંયા તો એટલો જ વિષય છે કે સ્વવિકારી ભાવ હોય પર્યાયમાં કે અવિકારી પર્યાય ભાવ હોય, તે સમયના તેના જે છ કારકો છે એ તદ્દન સ્વતંત્ર છે, બિલકુલ સ્વતંત્ર છે. એને નિમિત્તની કે કોઈ કર્મના ઉદયની અપેક્ષા નથી, કે આધીન પણ નથી. જ્યારે વિકારની પર્યાય કે જે આત્માનો સ્વભાવ નથી, અથવા તો એવી કોઈ આત્મામાં શક્તિ નથી કે વિકારને કરે, એ સ્વભાવ નથી કે શક્તિ નથી, એક જ વાત છે. છતાં પણ સ્વતંત્રપણે પોતાના એક સમયના ષટકારકથી થાય છે, છતાં જે થાય છે એ તેજ કાળે એક સમયમાં એના છ કારકો સ્વતંત્રપણે કામ કરી રહ્યા છે અને થાય છે. પર્યાય પર્યાયની કરતા છે તે કરતા કર્મની ચરમ સીમા છે, આખરી સીમા છે. આવે છે સુભાનીજીના પત્રમાં, એને એમ રાખીને એવા નિશ્ચય સ્થાનમાં એનું જ્ઞાન રાખીને પછી જે કોઈ પ્રકારે પર્યાયના કારણ કાર્યનો વ્યવહાર કરવામાં આવે એની મર્યાદા એને સમજવી જોઈએ, અથવા અપેક્ષા સમજવી જોઈએ કે અહીંયા શા કારણે શા કયા ન્યાયથી શું કહેવાના આશયથી આ પ્રકારે વ્યવહાર કરવામાં આવે છે, બસ એટલું એનું જ્ઞાન કરવું જોઈએ. પણ તે આ વાતને રાખીને, છતાં પણ વિકારી પર્યાય સ્વતંત્રપણે પોતાના એક સમયના કારકથી થાય છે, તો પછી જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ ની જે નિર્મળ પર્યાય થાય છે તે પોતે પણ એક સમયના ષટકારક થી પરિણમન થઈને જ ઉત્પન્ન થાય છે. શું કરવા કે છે કે તમે મોક્ષ ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી એમ થાય કે હું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને કરું, તો એ કર્તૃત્વ છે એ પર્યાયનું તે સમયના ષટકારથી છે, પૂર્વ પર્યાયના વિકલ્પથી નથી ને પૂર્વ પર્યાયના કારણથી ખરેખર નથી. ખરેખર નથી એ બહુ સારી રીતે સિદ્ધ થાય છે કે સમ્યક દર્શનની જે સમયે પ્રથમ સમયની ઉત્પત્તિ રૂપ પર્યાય છે તેને પૂર્વ સમયની જે પર્યાય છે તે શ્રદ્ધા ગુણની મિથ્યા દર્શન રૂપ છે. તો મિથ્યા દર્શનની પર્યાય કારણ અને સમ્યક દર્શનની પર્યાય કાર્ય, વિપરીતતા કારણ અને અવિપરીતતા કાર્ય ન્યાય સંગત નથી. કેવી રીતે ન્યાય સંગત? મલિનપણું તે કારણ અને શુદ્ધિ તે કાર્ય, કઈક મેળ ખાય છે? નહીં મેળ ખાય. કોઈ જીવ ઉપરથી નીચેના ગુણસ્થાનમાં આવે છે, ત્યાં કારણપણે પૂર્વ પર્યાય સિદ્ધ છે. જો પૂર્વ પર્યાયને જ બધે કારણ લેવા માંગો તો, અને ત્યાં જે કાર્ય થયું હોય તો અશુદ્ધ થયું, મલિન થયું, તો શુદ્ધિ કારણ અને મલિનતા કાર્ય એ વાત પણ ન્યાય સંગત નથી. તેથી પૂર્વ પર્યાય કારણ અને ઉત્તર પર્યાય કાર્ય એ એની વ્યાપ્તિ જ નથી. એની એ રીતે બધે કારણ કાર્ય વ્યાપે તો અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. દોષના ત્રણ પ્રકાર છે ને, અવ્યાપ્તિ, અતિ વ્યાપ્તિ અને અસંભવ, પણ એ દોષ આવે છે ત્યાં. એટલે વસ્તુ સ્થિતિ પણ એમ છે, અને ન્યાયથી પણ તર્કથી પણ એમ નક્કી થાય છે કે એક એક સમયનું પરિણમન છે, એકદમ તે એક સમયના ષટકારકોથી બિલકુલ સ્વતંત્ર છે. તેથી પૂર્વ પર્યાયમાં ઉત્તર પર્યાયના કાર્યનું કરવાનો ભાવ છે એ પર્યાયના કર્તૃત્વમાં લીજતો હોવાથી કરવા જેવો નથી, એમ એમાંથી થાય છે. પર્યાયનું કર્તૃત્વ મટાડવાના અનેક પડખા છે આ બધા ન્યાયથી, અનેક ન્યાયના પડખાથી આ રીતે પર્યાયનું કર્તૃત્વ ન રહે એવું જ્ઞાન થાય છે. જે નિશ્ચય મોક્ષ માર્ગને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પણ અપેક્ષા નથી, એમ પૂર્વ પર્યાયની તો અપેક્ષા નથી પણ શુદ્ધ દ્રવ્યની પણ અપેક્ષા નથી. કેમ કે એને ષટકારકની છ શક્તિઓ દ્રવ્યની જુદી છે સ્વભાવમાં, અને એક એક સમયના પરિણમનમાં એના ષટકારકો જુદા છે. પર્યાયમાં પર્યાયની શક્તિ છે અને સામાન્યમાં સામાન્યની શક્તિઓ છે, અનંત શક્તિઓ છે. પર્યાયની શક્તિ ભલે એક સમયની છે અને આ શક્તિઓ ભલે કાયમી છે તો પણ એ સ્વતંત્ર છે, સ્વતંત્ર છે. માણસ નથી કહેતો કે ભલે તમે પૈસા વાળા હોય ને અમે પૈસા વાળા ન હોય પણ તમારા દબાયેલા નથી, એમ કહે છે કે નહીં? અમે અમારા સ્વતંત્ર રીતે રહેવા માંગીએ છીએ, તમારા આધીન રહેવા માંગતા નથી. એક સમયનું પરિણમન પણ સ્વતંત્ર છે. તેને દ્રવ્યની અપેક્ષા, ત્રિકાળી નિશ્ચય મોક્ષ માર્ગને પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પણ અપેક્ષા નથી, તો તે વ્યવહારત્નત્રયના રાગથી વિકલ્પથી થાય મોક્ષનો માર્ગ એમ કેમ બને? એ તો પ્રશ્ન જ રહેતો નથી. એને તો વિચારવામાં પણ લઈ શકાય એવું નથી જેને લોકો સાધન માનીને